દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 25/12/87નું પ્રવચન, સળંગ પ્રવચન નંબર 210.
એક પ્રસિદ્ધ લક્ષણ છે કે જે સદુપયોગ દ્વારા પોતાનો સુધાર્થમાં અનુભવમાં આવે છે. ઉપયોગ દ્વારા આત્માનો પરોક્ષ અનુભવ થાય છે, સદુપયોગ દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એની કેટલી મર્યાદામાં અમે સંતોનો ઉપકાર કરવો જોઈએ. યોગ લક્ષણ કહ્યું છે અસ્વાદ ક્ષેત્રમાં, અસ્વાદ વિદ્યાશાસ્ત્રોમાં પણ ઉપયોગને લક્ષણ કહ્યું છે. એ ઉપયોગ લક્ષણ આત્માને અવકર્મ ત્રિવકર્મ લોકકર્મથી જુદો પાડીને બતાવે. પાપના પરિણામ કર્મથી લોકકર્મ એ જીવનું લક્ષણ નથી, પણ એ તો અજીવનું લક્ષણ છે અથવા એ પૂતગલનું લક્ષણ છે. અવકર્મ દ્રવ્યના લોકકર્મ એ લક્ષણ જીવનું નથી, કેમ કે એમાં ચેતનાનો અભાવ છે. એમાં ચેતના એટલે જાણવું પડે છે, એનો એમાં અભાવ છે. જ્યારે ઉપયોગ લક્ષણ જે છે એમાં સામાન્ય ઉપયોગ છે, એમાં જાણવું કંઈ પણ થાય છે. અને એ ઉપયોગમાં આત્મા પરોક્ષપણે અનુભવમાં આવે છે. પછી એ જીવ જ્યારે અંતરસન્મુખ થાય છે, અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ, સ્વસંવેદન જ્ઞાન એવો સદુપયોગ કરે થાય છે. એમાં શુદ્ધાત્મા કેવળ માત્ર પોતાનો નિજ શુદ્ધાત્મા પરમાત્મા દ્રવ્ય પરમાત્મ સ્વભાવ એ શુદ્ધ ઉપયોગમાં પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એ શુદ્ધ ઉપયોગને કોઈ દેવ શાસ્ત્ર કે કોઈ પરનું અવલંબન બિલકુલ નથી. જેમ કે શુદ્ધ ઉપયોગ રાગાદી ભાવથી પણ અત્યંત રહિત છે, તેને પરમાત્મા સદુપયોગ કરે છે. એવા સદુપયોગમાં શુદ્ધાત્મા ઉપાધેય પણ જણાય છે. એ અનંત અનંત કાળ વિશો અને ઉપયોગ લક્ષણ દ્વારા પરોક્ષ અનુભવમાં પણ ના આવ્યો અને સદુપયોગ દ્વારા પ્રત્યક્ષ અનુભવમાં પણ ના આવ્યો એવો એક કાળ જયારે જીવનો પાસે મોક્ષ જવાને થોડો કાળ રહે છે, થોડા ભવ બાકી રહે છે, ત્યારે એ આત્માની ભૂમિકાથી એમને આત્મજ્ઞાની ગુરુ મળે છે અથવા જીવવાનો યોગ થાય છે. એના દ્વારા ઉપયોગ લક્ષણમાં આવી અને ભાવકર્મ દ્રવ્યકર્મ લોકકર્મથી ભીન છું એવું એક અનુમાન માનસિક જ્ઞાન થાય છે. એ ઉપયોગમાં એવો શુદ્ધાત્મા શુદ્ધ ઉપયોગમાં અનુભવમાં આવવાનો હોય એવું જ અનુમાન એ ઉપયોગમાં આવી જાય છે. એને યથાર્થ નિર્ણય કરવામાં એ નિર્ણય પછી આત્મા એવો કૃતાત્મા એના ઉપયોગમાં આવ્યો છે, એવો જ શુદ્ધાત્મા અંતર્કોષના શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. એને અતિમ વિજ્ઞાન કહેવામાં આવે છે. પ્રેમા પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય છે. હવે એ શુદ્ધ ઉપયોગનો વિષય ઉપાધિભૂત તત્વ શુદ્ધાત્મા શ્રીકાલે સામાન એ જ એક શુદ્ધાત્મા જેનો વિષય છે. ઉપાધેય પણ ઉપાધેય પણે એટલે આશ્રયભૂત તત્વ એક શુદ્ધાત્મા છે. આ જગતમાં બીજું કઈ દેખાતું નથી. એ ઉપયોગનો વિષય એકનો સામાન્ય તત્વ છે. એ ઉપયોગ ઉપયોગને જાણતો નથી, પણ એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ સ્વીકારી લીધે જાણે કામ કરે છે. નાયકમાં અહમ ઉભી થાય છે ત્યારે એ શુદ્ધ ઉપયોગનું લક્ષણ સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષિત થઈ જાય છે. એને સ્વપ્રકાશક લક્ષણ કહેવામાં આવે છે. એ શુદ્ધ ઉપયોગને સ્વપ્રકાશક લક્ષણ, સ્વપર પ્રકાશક નહીં, સ્વપ્રકાશક લક્ષણ. લક્ષણ કેમ કહ્યું એને ઉપયોગને? કે લક્ષ્ય એટલે શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરનારનું લક્ષણ છે, તેથી તેને શુદ્ધ ઉપયોગને લક્ષણ કહેવામાં આવે છે. અને એ શુદ્ધ ઉપયોગનો વિશેષ શુદ્ધાત્મા તેને લક્ષ્ય કહેવામાં આવે છે. એ લક્ષ્ય અને લક્ષણનો ભેદ નથી. અને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે શુદ્ધ ઉપયોગનો જન્મ થાય છે. ત્યારે સ્વપ્રકાશક લક્ષણ થી લક્ષિત આત્મા થયો એમ કહેવામાં આવે છે. અનાદિકાળથી જે અનુભવ નથી હોય એવા જીવને આ રીતે અનુભવ થાય છે. સમ્યક દર્શન થાય છે. જાણવા માટે શુદ્ધાત્મા આવ્યો એવો જ હું છું અને પ્રતિબિંબ પણ સજગ થઈ ગયા છે. એ સ્વપ્રકાશક જે શુદ્ધ ઉપયોગને સ્વપ્રકાશક લક્ષણ કહ્યું, તે જ શુદ્ધ ઉપયોગ, તેનો તે શુદ્ધ ઉપયોગ. ઉપયોગ બદલાવો નહીં, પર્યાય બદલાવો નહીં. પર્યાય કે રીતે? એ જ પર્યાયમાં શ્રીકાળી સામાન્ય ની પરમાત્મા દ્રવી જણાનો અનુભવમાં આવ્યો તે હું છે. ત્યારે એની દશામાં અતિથિ આનંદ ચિંતા અને પ્રતીતિ એમ પણ પ્રગટ થઈ જાય છે. આત્માને આશ્રય માર્ગ ત્યારે એ ઉપયોગમાં પોતાના શુદ્ધાત્મા તો જણાયો, પણ એ ઉપયોગ સ્વપર પ્રકાશક છે. એ કથનથી સ્વપર પ્રકાશક છે, નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે. આ ઉપયોગ સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક, સમય એક, પર્યાય એક, સમય એક, પર્યાય એક, દીક્ષા ભેદે ભેદ, એને સ્વપ્રકાશક પણ કહેવાય. અને એને અંદરમાં આનંદ આદિ પર્યાયો પણ જણાવી માટે તેને સ્વપર પ્રકાશક પણ કહેવાય. નિર્વિકલ ધ્યાનના કાળે સમય એક સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક જ્ઞાન જગત થાય. એ જ્ઞાન પરમાત્માને તો જાણે છે પોતાના ની પરમાત્માને, પણ ભેદ અપેક્ષા એ વિચારવામાં આવે તો એ જ્ઞાન જ્ઞાનને પણ જાણે છે. જે જ્ઞાનમાં આત્મા જણાયો તે જ્ઞાનમાં જ્ઞાન પણ જણાય છે. એકલો આત્મા જણાય છે એમ નહીં. સૂક્ષ્મ છે વિષય સ્વપ્રકાશક પૂર્વક. હવે સ્વપર પ્રકાશકની વ્યાખ્યા ચાલે છે. એ જ્ઞાનમાં નાયક તો જણાય છે, પણ નાયકને જાણનારો જે જ્ઞાન ઉપયોગ શુદ્ધ ઉપયોગ જે રાખી રહી છે એ જ્ઞાન પણ એમાં જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. એ જ્ઞાન પણ જણાય છે ભેદ અપેક્ષાએ. અને ભેદ અપેક્ષાએ જોઈએ તો આત્મામાં રહેલા પ્રગટ થયેલી એ પ્રકૃતિ ચિંતા ચારિત્ર અને અતિ આનંદ પ્રગટ થયો. એ પણ જણાય છે. તો જ્ઞાન જ્ઞાન ને જાણે છે તે અપેક્ષા એ સ્વ અને જ્ઞાન બીજી અવસ્થાઓ પ્રગટ થઈ ગઈ. તેની તમ ધ્યાનમાં અતિથી આનંદ આવ્યો એને પણ એ જ્ઞાન જાણે છે. સમય એક આત્માને જાણે, આત્મામાં રહેલા અનંત ગુણોને જાણે, આત્મા આશ્રિત પર્યાયોને પણ જાણે. તો જ્ઞાન જ્ઞાનની અપેક્ષા એ સ્વ અને જ્ઞાન ગુણ સિવાય, ગુણ એટલે પર્યાય, જ્ઞાન ગુણ સિવાય, ગુણ એટલે ગુણ દોષ નહીં. અહીંયા ગુણ નો અર્થ દોષ નહીં પણ ગુણ, પર્યાય ને ગુણ કહેવાય. એ જ્ઞાન જ્ઞાન ને જાણતા આનંદ ને પણ જાણી લીધું એક સમયમાં. એને નિશ્ચયથી સ્વ પર પ્રકાશક કહેવામાં આવે છે. આમાં દેવ ગુરુ શાસ્ત્ર જણાતા નથી, આમાં રાગ જણાતો નથી, આમાં એની જ્ઞાન જણાતું નથી, પણ આમાં આત્મામાં રહેલા પોતાના જ ધર્મો પ્રગટ થયેલા, ધર્મી પણ જણાય છે અને ધર્મ પણ જણાય છે. અને એ ધર્મના બે ભેદ સ્વ અને પર, જ્ઞાન તે સ્વ અને જ્ઞાન સિવાય બીજા ધર્મો તે પર, એ પણ જણાય છે. તો સ્વ પર પ્રકાશ નિશ્ચયથી કહેવામાં આવે છે, અથવા તેને અધ્યાત્મ પ્રમાણ જ્ઞાન પણ કહેવામાં આવે છે. કેમ કે નિશ્ચય નહીં પૂર્વક નહીં પૂર્વક પ્રમાણ જ્ઞાનનો જન્મ એક સમયમાં થાય છે. પહેલા સમયે નિશ્ચય નહીં અને બીજા સમયે પ્રમાણ જ્ઞાન એમ નથી. અક્રમ એક સમયમાં આત્મા જ્યાં જણાનું ત્યાં આત્મા આશરે આનંદાય હોય પણ જણાય છે, પણ જ્યાં ઉપાધેયની ઉપરતા આવે ત્યાં બીજું કાંઈ જણાતું નથી, પણ એકલો આત્મા છે. ત્યાં જાણવાની ઉપરતા આવી ત્યાં આત્મા પણ જણાય છે અને આનંદ પણ જણાય છે. ઉપાધેયની મુખ્યતા એક જણાય છે, જાણવાની મુખ્યતા એ બે જણાય છે અથવા આનંદ જણાય છે. એને અંદરનું સ્વપર પ્રકાશ લક્ષણ કહેવામાં આવે છે. એને અધ્યાત્મ પ્રમાણ જ્ઞાન પણ કહેવામાં આવે છે. દ્રવ્ય પણ જણાય અને દ્રવ્યના આશરે જે મોક્ષ માર્ગ નિશ્ચય પ્રગટ થયો આનંદ આવ્યો એ પણ જ્ઞાનમાં જણાય છે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ છે. સવિકલ્પ રાગ નહીં, ઇન્દ્રિય જ્ઞાન નહીં, પણ એ જ્ઞાનની શક્તિ ભેદા ભેદને જાણવાની છે. અભેદને પણ જાણે, ભેદને પણ જાણે, એવી એક શક્તિ જ્ઞાનની અતિ પ્રગટ થાય છે. તો તે જ્ઞાનની અવસ્થાને નિશ્ચયથી સફળ પ્રકાશક કહેવાય. નિશ્ચય કેમ શબ્દ વાપરો, વ્યવહાર કેમ ન વાપરો? નિશ્ચય એટલા માટે વાપરો કે એમાં પરની વાત આવતી નથી, એમાં સ્વની જ વાત આવે છે. પોતાના દ્રવ્ય, પોતાના ગુણો અને પોતાના પર્યાય એટલું જ આવે છે. માટે તેને સ્વ જ આવે છે, પર આવતું નથી. માટે તેને નિશ્ચયથી સફળ પ્રકાશક જ્ઞાન કહેવામાં આવે. બે વાત થઈ, સ્વપ્રકાશક નિશ્ચયથી અને નિશ્ચયથી સફળ. હવે એક ત્રીજી વાત બાકી રહી. આ ગાથાનો આખો સાર લેવું પછી ગાથાના શબ્દો લેવું. આચાર્ય ભગવાને કહેલી વાત, અનુભવી પુરુષે કહેલી વાત, બીજાને પણ આ પ્રકારે અનુભવ થાય થાય ત્યારે આમ જ થાય. તો ત્રીજી વાત શું છે? હવે એ સાધક અનુભવ થયો, અનુભવ થતા સ્વપ્રકાશક જ્ઞાન ઉપાધિ પણ એક નાયકમાં હું પણ થાય છું કે અનુભવ થયેલો તે કાળે આનંદ પણ જણાયો. હવે સવિકલ્પ દશામાં આવે છે, એ વિકલ્પ ધ્યાનમાંથી સવિકલ્પ દશામાં આવી જાય છે, વધારે વખત ટકાતું નથી. ત્યારે એનું જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું છે, પ્રગટ થઈ ગયું છે, એ અતિન્દ્રિય જ્ઞાનમાં સ્વ પણ જણાય છે. અને એ અતિન્દ્રિય જ્ઞાનમાં પરાશ્રિત રાગ રાગના નિમિત્તો નિર્ગુણ શાસ્ત્રો અરે લોકાલોક એ પણ એમાં પ્રતિબિંબિત થાય છે, જણાય છે. તો એ જ્ઞાન આત્માને જાણે છે ને આત્મા સિવાય હવે બીજા પદાર્થો, આત્મા સિવાય બીજા પદાર્થો, બીજા જીવો ને બીજા અજીવ, જીવ પરમાત્મા પણ જણાય છે એ જ્ઞાન ની પર્યાય છે. પદ પરમેશ્વરી પણ જણાય છે એ જે જ્ઞાન ની પર્યાય માં પ્રતિભાસ થાય છે પરનો. તો એ જ્ઞાન ની પર્યાય આત્માને પણ જાણે છે અને આત્મા સિવાય આત્માથી ભિન્ન એવા ભાવો અને એવા દ્રવ્યો એ પણ જ્ઞાનમાં જણાય છે, પ્રતિબિંબિત થાય છે, જણાય છે, પ્રતિભાસ થાય છે. તો એવી જ્ઞાનની પર્યાયને સ્વપર પ્રકાશક વ્યવહાર કહેવામાં આવે છે. આ જે ત્રીજો કયો પ્રકાર એ સ્વપર પ્રકાશક છે અને એને વ્યવહાર કરવામાં આવે છે. જણાય છે જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાતા બીજા પદાર્થો પણ જણાય છે, પણ જ્ઞાન એને જાણતો નથી. ધીમે ધીમે બધી વાત આવશે, સવારની આવેલી વાત પુષ્ટ થશે, વિરોધ નહીં આવે. કે એક જ્ઞાનની પર્યાયમાં પર પદાર્થો જણાય છે, જ્ઞાન એને જાણતો નથી. હવે એ સવિકલ્પ દિશામાં પર પદાર્થો કેવી રીતે જણાય છે એ પ્રશ્ન સ્વાભાવિક. એના માટે એક આપણે દ્રષ્ટાંત નહીં તો જ સારી રીતે આ વિષય સમજાય. કેમ કે બિન અનુભવી જીવને આવા ત્રણ પ્રકારનો ખ્યાલ તો છે નહીં, અનુભવ તો છે નહીં, અનાધિકારી અજ્ઞાન દશા છે, ઘર તો જોયું નથી, અનુભવ તો થયો નથી. હવે જે અનુભવ નથી થયો એવા અનુભવ ને અનુભવના વિશે એની વાત સાંભળવા મળે નહીં, સાંભળવા મળે તો એવી વિચાર કરે ને નિર્ણય કઈ કરે પણ ભાઈ ખૂટી ગયા જેવો નથી. ધર્મ રહ્યા ગયા, ગણતર રહ્યા નહીં, મુનિરા જેવા ભાવની સંત રહ્યા નહીં, અને જ્ઞાની નો યોગ પણ છૂટક છૂટક થાય. પંચમ કાળમાં ધારાભાઈ જ્ઞાની ને શોધવા જાવતો ન મળે, પણ ભૂલો તો સામેથી પણ મળી જાય અને વાણીકાર ઉપર આવે ને નિર્ણય કરી અનુભવ કરી શકે. હવે એના માટે દ્રષ્ટાંત એક બાજુ કેવું કે આ જ્ઞાન પરને જાણતું નથી અને અત્યારે વાત આવી કે પર પદાર્થો જણાય છે એટલે શું સવારની વાતમાં બપોરની વાતમાં વિરોધ ભાઈ વિરોધ નથી અવિરોધ છે. સાંભળ શાંતિ દીકરા સાંભળ. એના માટે આચાર્ય હનુમાન પ્રસાદ સાથે કે જેવી રીતે એક દર્પણ છે, દર્પણ એ દર્પણ છે એમાં સ્વચ્છતા છે, સ્વચ્છતા પ્રગટ છે, દર્પણની સ્વચ્છતા પ્રગટ છે. હવે એ સ્વચ્છતામાં દર્પણનું દળ પણ જણાય છે, દર્પણનું દળ, દર્પણની ફ્રેમ નહીં, ફ્રેમ ન લેવી, અંદરનું દળ, જે દર્પણની શક્તિની વ્યક્તિ થઈ છે એ વ્યક્તની સ્વચ્છતામાં એની શક્તિ જે દળ દ્રવ્ય પર્યાયમાં દ્રવ્ય જણાય છે. જે સ્વચ્છતા છે તે પર્યાય છે. હવે દ્રવ્યને પર્યાય તો સાંભળી ન હોય તો કઈ ખ્યાલ ન આવે. એ પર્યાયમાં પર્યાય અને દળ તે અનન્ય છે, તાદાત્મ્ય છે, તદ્રુપ છે. પર્યાયમાં એનું દળ પણ જણાય છે. ની પર્યાયથી સ્પષ્ટ આવ્યું છે કે સામે 1,00,000 વસ્તુ મૂકી હોય, 1,000-2,000 ની 1,00,000 વસ્તુ મૂકી હોય તો એમાં પ્રતિભાસ થાય છે, એમાં ઝળકે છે, પ્રતિભાસિત થાય છે, બિંબિત થાય છે, થોડું બિંબ છે અને આ સ્વચ્છતાની અવસ્થાને પ્રતિલેખ કહેવામાં આવે છે. હવે 1,00,000 વસ્તુને આમ જોવાની જરૂર નથી, પણ માત્ર દ્રષ્ટિ ફેરવો અને દર્પણની સામે જુઓ તો દર્પણ પણ જણાઈ જાય. એ સ્વચ્છ પર્યાયમાં દળ જણાનું તે સફળતા છે, અને એ સ્વચ્છતામાં 1,00,000 વસ્તુ જણાઈ ગઈ તેને પરપ્રકાશક કહેવામાં આવે, એને સ્વપર પ્રકાશક વ્યવહાર કહેવામાં તું કોની પાસે આવ્યો છો ભાઈ? પછી એ દિશાની સ્વચ્છતા ઉપર નજર કરવી, એ સ્વચ્છતામાં દળ પણ જણાય છે અને એ સ્વચ્છતામાં મોર આદિ પદાર્થો હોય, પોપટ આદિ એ પણ એમાં જણાઈ જાય છે. તો એ અરીસાની સામે જોનારને પૂછો કે તમને મોરને પોપટને ચકલા જણાના કે શું? આ જો એ સમજુને ડાયોને નિકિષ્ણ હોય તો કહે છે કે મને અરીસો જણાય છે, બીજું કાંઈ જણાતું નથી, અથવા અરીસાની સ્વચ્છ પર્યાય જણાય છે, બીજું કાંઈ જણાતું નથી, અથવા અરીસામાં પડતા પ્રતિભાસ જણાય છે પણ મને પોપટ ચકલા આદિ કઈ જણાતો. એમ સ્વપર પ્રકાશક લોકો સ્વપર પ્રકાશકનું રહસ્ય કઈ સમજતા નથી. એકલો સ્વપ્રકાશક જ્ઞાન આત્માને જાણે છે, પરને જાણવું, પરને જાણતું નથી, પરનું જાણવું ઉડાડી દીધું. અરે પરનું જાણવું છપાય આત્માને જાણ્યા વિના પરને જાણે છે, માટે એક ઇન્દ્રિય જ્ઞાન, એકાંત જ્ઞાન, વિચાર જ્ઞાન સંસારનું કારણ છે. કેમ કે પરને જાણતા તને મોહ રાગ દ્રષ્ટિ વિના છે, અને જેને જ્ઞાનમાં આત્મા જાણ્યો અને એમાં પણ પદાર્થ જણાતા એને મોહ નહીં ઉત્પન્ન થાય અને રાગ પણ અનંતાનું મધીનો ઉત્પન્ન થવાનો નથી. કદાચિત અસ્થિરતાથી થાય તો એ પણ ભીન પણે જણાય, રાગ પણ જ્ઞાનથી ભીન પણે જણાય. આવું સ્વપર પ્રકાશક વ્યવહાર છે. આ સ્વપર પ્રકાશક વ્યવહાર, સ્વપ્રકાશક નિશ્ચય, સ્વપર પ્રકાશક નિશ્ચય અને સ્વપર પ્રકાશક વ્યવહાર. હવે આવી વાત બે ચાર દી થાય ને જો વેપારમાં ઘૂસી જાય તો પાછું ભૂલાઈ જાય. અઠવાડિયા પછી ચતુર્ભાઈ પૂછે પ્રવીણભાઈને, એવું સ્વપ્રકાશક ને સ્વપ્ર એ યાદ નથી. એક ભાઈ એવો બનાવેલો ચતુર્ભાઈ, એ એક મોટર સ્પેર પાર્ટની દુકાન છે અને આપણે બહુ છું છે રાજકોટના લાખાણી, અને લાખાણી ઓટોમોબાઈલની દુકાન છે. ત્યાં આગ લાગી હતી ઉપેરા ઘણા વર્ષ પહેલા, ખૂબ સુખી છે, પૈસાવાળા છે, રુચિવાળા છે. એમાં એકવાર એક કિશોરભાઈ વહીવટ કરે છે, એને એમ કહ્યું મને કે ભાઈ આ સ્વપ્રકાશક ને ત્રણ પ્રકારના યાદ રહેતા નથી, પણ મારી યાદ શક્તિ એવી છે, જોજો સાંભળજો, કે 10 વર્ષ પહેલા માલ લીધો હોય અને એનું સેલ નથી હોય અને એમાં કોઈ ગ્રાહક આવે તો હું કહું કા માલ છે, પાછો હા તો કહું, પણ એ માલ કયા બાકડામાં કયા ખાનામાં કે ઠેકાણે પડ્યો છે એનું મને અત્યારે જ્ઞાન નથી. એટલું તો નહીં પણ એ શું ભાવે લીધો છે એનું અત્યારે મને જ્ઞાન નથી. મને પણ 5000 આઈટમમાં પાછા નંબરો આવે ના, ઓલો નંબર કે એટલે 3404 એ નંબરનો જ હુંબાલ આપું છું. નંબર પણ યાદ, ખરીદ યાદ, અત્યાર સુધીનો ખર્ચો ચડાવ્યો આ પડતરથી યાદ, આટલો નફો ચડાવીને વેચું તો આટલો નફો થાય, બધું મને યાદ રહે છે. પણ આ સ્વપ્રકાશ અને આ સ્વપ્રકાશ નિશ્ચય બે કઈ યાદ નથી. જ્ઞાન આત્મા ને જાણે તેનું નામ સ્વપ્રકાશ, જે જ્ઞાન સ્વપર ને જાણે તેનું નામ બે વાત. આમ સીધી વાત છે, આમાં કઈ બહુ ભણવાની કઈ જરૂર નથી. આપણે સ્વપ્રકાશક ની ગાથા 165 આવી ગયું. હવે અહીંયા નિશ્ચય થી સ્વપ્રકાશક અને વ્યવહાર સ્વપ્રકાશક એ બે પ્રકાર 159 માં છે. એમાં પેલો અત્યારે આપણે નિશ્ચયથી સ્વપ્રકાશક નો પારો બીજો છે, પણ પેલો લઈ લઈએ છીએ અને પછી સ્વપ્રકાશક વ્યવહાર બેઠો. વ્યવહાર નહીં જાય તો વાંધો નહીં, પણ નિશ્ચય એવો ન જોઈએ. કેમ કે કેટલાક ભાઈઓ અત્યારે જવાના છે એટલે નિશ્ચયની વાત તો આવી જોઈ જોઈએ. નિશ્ચય હશે તો વ્યવહાર તો આપોઆપ આવશે, ગુડી હશે તો વ્યાજ તો ગુડી હશે તો આપોઆપ જે જ્ઞાન આત્માની સદ્ગુણ કહીને આત્માને શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે તેને સ્વ આશ્રિત પોતાને આશ્રિત થયેલું જ્ઞાન તેને નિશ્ચય નહીં કહે છે. નહીં એટલે જ્ઞાન, નિશ્ચય એટલે ખરું, નિશ્ચય એટલે ખરું. કેમ કે જે જ્ઞાન જેનું છે એને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન ખરું છે, અને જે જ્ઞાન જેનું નથી એને પ્રસિદ્ધ કરે તેને વ્યવહાર કહેવામાં આવે છે. સ્વાસી તો નિશ્ચય, નિશ્ચય સ્વાસી છે એવું શાસ્ત્ર નું વચન હોવાથી જ્ઞાનને એટલે કેવળ જ્ઞાનને અહીં કેવળ જ્ઞાનનો અધિકાર છે. કેવળ જ્ઞાનમાં જે સ્થિતિ છે ને એ શુદ્ધ જ્ઞાનીને ભજે છે. એ કેવળીને ભજે છે ને આ ત્રણેય પ્રકાર, એ ત્રણેય પ્રકાર સાધકને પ્રગટ થઈ જાય છે. નિશ્ચય સ્વાસ્થ્ય છે એવું શાસ્ત્ર નું વચન હોવાથી એવો આત્માનો સ્વભાવ એમાં લીનપણાને લીધે જ્ઞાન નાયકમાં લીન છે. જ્ઞાન કેવળ જ્ઞાન પોતાના શુદ્ધ આત્મામાં લીન છે. લીનપણાને લીધે નિશ્ચય પક્ષે પણ સ્વપ્રકાશક પણ છે. વ્યવહારે સફળ પ્રકાશક તો છે, કેવળી ભગવાન પોતાના આત્માને જાણે અને લોકાલોકને જાણે એવું સફળ પ્રકાશક પણ વ્યવહાર કેવળી ભગવાનને છે. પણ એટલો એ વ્યવહાર નથી, આખા જગતને એક વાતની ખબર છે કે કેવળી ભગવાન પોતાને જાણે લોકાલોકને જાણે, એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા કહે છે કે એવો વ્યવહાર ક્યારે થાય કે કેવળી ભગવાન નીચે પોતાના આત્માને જાણે અને પૂર્ણ આનંદ પ્રગટ થયો એને પણ જાણે, એને નીચે પક્ષે સફળ પ્રકાશક પણ કહેવામાં આવે. નિશ્ચય પક્ષે પણ પરસદ દશા માટે વાપરો કે આ પારો બીજો આપણે લીધો છે. પેલો પારો વ્યવહારનો છે, બીજો પારો નિશ્ચયનો છે. એટલે જગતના જીવો એટલું સફળ પ્રકાશ જાણે છે કે કેવળી ભગવાન કોને કહેવાય કે પોતાના આત્માને જાણે, લોકાલોકને જાણે, ભૂત ભવિષ્ય વર્તમાનને પણ જાણે, એને સફળ પ્રકાશ કહેવામાં આવે. એટલી વાત જગતને ખબર છે. પણ એ સફળ પ્રકાશક માં કથનથી પણ છે એ કોઈ જાણતું નથી. કોઈ નો નહેરો છૂટી ગયો, કાંકરા હાથમાં આવી ગયા. આત્માને જાણવાનું છોડીને પરને જાણે માટે વ્યવહાર વ્યવહાર સુધી પણ અજ્ઞાન છે. નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશક પણ છે જ, કેવળીને નિશ્ચયથી સ્વપર પ્રકાશક પણ છે. એનો ખુલાસો નીચે આવશે. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનને તો જાણે પણ કેવળ જ્ઞાન દર્શનને જાણે, યથાખ્યાત ચારિત્રને જાણે, અનંત વીર્ય પ્રગટ થયું એને પણ જાણે અને અનંત સુખ પ્રગટ થયું આત્મિક એને પણ જ્ઞાન જાણે. જ્ઞાન કે સ્વ અને સુખ કે પર, અંદર જેને પ્રગટ થઈ જાય છે એને કેવળ કહેવામાં, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એ વાત રહી ગઈ. અને કેવળી ભગવાન લોકાલોકને જાણે, હું પણ ક્રિયા પર પદાર્થને જાણું. જો કેવળી ભગવાન લોકાલોકને જાણે છે તો કઈ દોષ નથી. તો હું પણ આ પર પદાર્થને જાણું તો મને પણ દોષ કેમ લાગે? હું રાગ કરું, દ્વેષ કરું, મમતા કરું તો દોષ લાગે, પણ જાણવામાં શું દોષ લાગે? કે ભાઈ વ્યવહારમાં પણ સ્વપર પ્રકાશક છે કે જે જ્ઞાન આત્માને જાણ્યા પછી લોકાલોકને જાણે છે તેથી એને સફળ પ્રકાશ કહેવાય. એ જ્ઞાન આત્માને જાણે નહીં એ પરને પણ યથાર્થ જાણી શકે નહીં, પણ પરને પોતા પણ જાણે એટલે અજ્ઞાન થઈ જાય છે. જ્ઞાન કહેવું તે આ પ્રમાણે સફળ પ્રકાશક જે સિદ્ધિ કરે છે આચાર્ય મહારાજ નિશ્ચયથી સફળ પ્રકાશક. સહજ જ્ઞાન, સહજ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, આત્માથી પોતાના આત્માથી કેવળ જ્ઞાનની પર્યાય પોતાના કેવળીના આત્માથી. સંજ્ઞા એટલે નામ ભેદે ભેદ, લક્ષણ ભેદે ભેદ છે, એક નિત્યની કનિષ્ઠ. પ્રયોજન ભેદે ભેદ છે, એક નિષ્ક્રિય છે અને એક સક્રિય છે. તે અપેક્ષા એ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી ઓળખાતું હોવા છતાં જ્ઞાનની કેવળ જ્ઞાનની પર્યાય આત્મા એ કથનચિત નામ ભેદે ભેદ, લક્ષણ ભેદે ભેદ, પ્રયોજન ભેદે ભેદ, આમ જુદું હોવા છતાં પણ, આમ ભિન્નતા હોવા છતાં પણ, આ એક મોવાળાની ચાર ભીન નથી કહેતા લોકો. આ એવું છે. રાત સૂક્ષ્મ જ્ઞાન કરે તો સમજા, થોડું જ્ઞાનમાં સમજાય નહીં. એ છે ભીન ઓળખાતું હોવા છતાં વસ્તુ વર્તીએ. શું થયું કે જ્ઞાનની પર્યાય અને આત્મદ્રવ્ય, દ્રવ્યને પર્યાય કથનથી ભીન છે, નામ ભેદે લક્ષણ ભેદે, પણ વસ્તુથી જોઈ અભેદ કથનથી તો વસ્તુ વૃત્તિએ તો એક સત્તા છે. આ પ્રમાણથી એક સત્તા, નહીંથી બે સત્તા. હવે કહે છે કે નહીંથી બે સત્તા કહી એ પર્યાયને અભેદ કરતા એક સત્તા જણાય છે. કે છે કે વસ્તુ વૃત્તિ અખંડ વસ્તુની અપેક્ષાએ ભિન્ન નથી, પર્યાય દ્રવ્યથી ભિન્ન નથી. એ સુજ્ઞાનની પર્યાય દ્રવ્યથી કથનથી ભિન્ન છે, અને કથનથી ભિન્ન છે. સર્વથા નહીં કહી કે તો ધ્યાન રાખીએ, આ ખ્યાલ વાત કરે ભિન્ન નથી. કેવળ જ્ઞાન એના આત્માથી ભિન્ન નથી. નામ ભેદે ભિન્ન છે, લક્ષણ ભેદે ભેદ જુદા દેખાય છે, પણ વસ્તુ પ્રત્યે અખંડ અભેદ એક છે. આ કારણે લીધે કારણ આપ્યું ભેદ નથી, અભિન્ન છે. જ્ઞાન અને આત્મા એક જ છે, જ્ઞાન ભાઈ આત્મા છે. આ સહજ જ્ઞાન, આ અગ્નિ થઈ ગયું, જ્ઞેય ધ્યેયપૂર્વક જ્ઞેય થઈ ગયું. આ સહજ જ્ઞાન, આ સહજ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, સહજ સ્વાભાવિક કેવળ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, આત્મગત એટલે આત્મામાં રહેલા, આત્મગત એટલે આત્મામાં રહેલા. આત્મામાં જે નથી એને તો નથી જાણતું, આત્મામાં રહેલા જે ધર્મો, આત્મગત આત્મામાં રહેલા દર્શન, દર્શન ઉપયોગ પ્રગટ થઈ ગયો છે. અનંત દર્શન દેખવું, જેમાં જેમાં દેખવાની ક્રિયા થાય, સુખ અનંત સુખ પ્રગતિ, અનાકુળ આનંદ, અને ચારિત્ર હિંગતા ફિરતા યથાખ્યાત ચારિત્ર પરિપૂર્ણ વિતરાકતા વિકિરીને જાણે છે. આત્મગત આ સહજ જ્ઞાન કેવળ જ્ઞાન, આત્મામાં રહેલા બીજા ગુણોને પણ જાણે છે. હવે લોકાલોક જે ભીન છે એ જણાય તો પોતાના ગુણો ન જણાય એમ તો બને નહીં. આત્મામાં રહેલા દર્શન સુચારી જાણે છે, અને સ્વાત્માને પોતાના સુધાત્માને સ્વીકારી જીવને કારણ પરમાત્માના સ્વરૂપને પણ જાણે છે. કારણને જાણે છે, કાર્ય પ્રગટ થયું એને પણ જાણે છે. કારણ પરમાત્માને જાણે છે અને કાર્ય પરમાત્માને પણ જાણે છે. એને પ્રમાણ જ્ઞાન કહેવામાં, અધ્યાત્મ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે, અથવા નિશ્ચયથી એને નિશ્ચય સ્વપર પ્રકાશિત કહેવામાં આવે. હવેનો ખુલાસો, સહજ જ્ઞાન સ્વાત્માને તો, પોતાના શુદ્ધાત્માને તો સ્વાશ્રિત નિશ્ચય એથી જાણે છે. સ્વાશ્રિત નિશ્ચય નહીં, નહીં એટલે જ્ઞાન. જે જ્ઞાનનો આશ્રય આત્મા છે એને ખરેખર જ્ઞાન આત્માને જાણે છે, અને તે રીતે સ્વાત્માને જાણતા, પોતાના શુદ્ધાત્માને જાણતા, તેના બધા ગુણો તેના એટલે આત્મામાં, આત્મામાં રહેલા તેના એટલે આત્માના એમાં રહેલા ગુણો પણ જણાય જ જાય. જાણે છે એવો શબ્દ ઉપયોગ ન કરતા જણાય જાય. જાણે છે દ્રવ્યને જણાય જાય છે પરિણામ, જાણે છે સામાન્યને અને જણાય જાય છે વિશેષો, જણાય જાય છે. હવે સહજ જ્ઞાને જે આ જૈનું, કેવળ જ્ઞાને જે આ જૈનું, તેમાં ભેદ અપેક્ષા જોઈએ તો સહજ જ્ઞાનને માટે જ્ઞાન જ શું છે? સહજ જ્ઞાન, સહજ જ્ઞાનને કોણ જાણે કે બીજો આત્મા કે નહીં? પોતાને કેવળ જ્ઞાનને કોણ જાણે કે જ્ઞાન જ્ઞાનને જાણે? જ્ઞાનને જાણવા માટે બીજા ગુણોની જરૂર નથી, તેમ બીજા જીવોની જરૂર નથી. જ્ઞાન જ્ઞાનને જાણે છે તેને શું કહેવાય? અને જ્ઞાન જ્ઞાનને માટે સહજ છે, સ્વ છે, અને તે સિવાયનું બીજું જ્ઞાન સિવાય બીજા ગુણો પ્રગટ થઈ ગયા, આનંદ આદિ, શ્રદ્ધા ચારિત્ર આદિ, એશિયાનું બીજું બધું દર્શન શું વિગેરે પર છે. પંચાધ્યાયમાં આ વિશે કીધો છે, સ્વાર્થ અને પરાર્થ, જ્ઞાનને સ્વાર્થ કર્યું અને સુખાદિ ગુણોને પરાર્થ કર્યું. આ બે જગ્યાએ વિશેષ પ્રકાશની વાત બે જગ્યાએ છે, બીજી જગ્યાએ બીજી જગ્યાએ. જેથી આ પેક્ષાએ એમ સિદ્ધ થયું કે નિશ્ચય પક્ષે પણ જ્ઞાન સ્વને તેમજ પરને જાણે છે. પરને એટલે કોને? પોતાના આનંદ આદિ ગુણો એ પર છે. આને આમને એને અધ્યાત્મ પ્રમાણ જ્ઞાન પણ કહેવામાં આવે છે. એને નિશ્ચય પક્ષે સ્વપર પ્રકાશ પ્રગટ થઈ ગયું છે. હવે જેને આવું નિશ્ચય પક્ષે સ્વપર પ્રકાશ પ્રગટ થાય એ નિશ્ચય પૂર્વક વ્યવહાર પણ હોય છે. એ વ્યવહાર એકલા લોકોને જાણે એને પણ વ્યવહાર કહેતા નથી. બધું જાણે છે, વ્યવહાર નહીં આવ્યું હવે લીધું તું એ પારો શું કામ આજ પાછળ રાખો કે નિશ્ચયની વાત પેલા કરી દઈ, ટાઈમ થઈ જાય અને બધા વ્યાજ ન જાય એની પહેલા નિશ્ચયની વાત એના કાન ઉપર આવી ગઈ. તો વ્યવહાર તો આપોઆપ એ જાણશે, જ્યારે અનુભવ થશે ત્યારે બધું જાણવાનું. આ વ્યવહાર શીખવો નથી પડતો, નિશ્ચય શીખવો પડે. વ્યવહાર તો નિશ્ચયપૂર્વક સહજ પ્રગટ થાય છે. એ આનંદને જાણવું એમાં પુરુષાર્થ નથી, આનંદ મૂર્તિને જાણવું એમાં પુરુષાર્થ છે, દ્રવ્યને જાણવું એમાં પુરુષાર્થ છે. દ્રવ્યને જાણતો પર્યાય તો સહજ જણાય જશે, પર્યાયને જાણવાનો બીજો પુરુષાર્થ કરવો પડતો નથી. એક પુરુષાર્થમાં બે પ્રગટ થઈ જાય. શું કહ્યું? જ્ઞાન તો અમે શાસ્ત્ર નું જ્ઞાન કે જ્ઞાન કરીએ છીએ અને આ કશાયની મંતા કરીએ છીએ ક્રિયા. એના જ્ઞાને તારું ખોટું ને ક્રિયા પણ ખોટી. ખોટી બે ઉપર ચોકડો મારી દે તો જ્ઞાન એટલે અતિથી જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે એને જ્ઞાન કહેવામાં આવે છે. અને એ જ્ઞાનની સાથે જે સ્થિરતા થઈ તેને પરમાત્મા ક્રિયા કહે. એ વિતરાગી ક્રિયા છે, તારી રાગની ક્રિયા તો બધું કારણ છે. ઘણા વર્ષ પહેલા ઝવેરભાઈ ક્યાંક છે એને આવ્યા છે ધર્મપત્ની. એ ત્યાં પોરબંદરમાં કાલ્યાસિંહભાઈના દીકરી છે અને ભુરાભાઈ આ પ્રસંગ છો ના ભુરાભાઈ નહીં પણ ભુરાભાઈને ઘેર ત્યાં પ્રતિષ્ઠા આપી હતી ત્યાં પોરબંદરમાં. ત્યારે પ્રાણભાઈ દેસાઈ છે, અત્યારે મુંબઈ મારીએ છીએ પ્રાણભાઈ દેસાઈ. ખરેખર તો મોક્ષ નું કારણ તો જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ છે, તો પછી આમાં કઈ ક્રિયા તો આવતી નથી. જ્ઞાન આત્માની સંમુખ થઈને જે સદુપયોગ દ્વારા આત્માને જાણો તેનું નામ છે જ્ઞાન. અને એ જ્ઞાન જ્ઞાનમાં થયું વિતરાગ ભાવ પ્રગટ થયો એનું નામ ક્રિયા. એ જ્ઞાન ક્રિયા જ્ઞાન બહુ ખ્યાલ ઉતર એટલા વર્ષ પહેલા પુનર્વિસ્તર થઈ ગયા. પણ જગત ના જીવોને આ રાગ ની ક્રિયા ઘરે વધી છે. હાય હાય, આ ક્રિયા જો છોડી દઉં તો અમારું શું થશે? એક દાખલો આપ્યો છે સોગાની કી એના પુસ્તકમાં દાખલો આપ્યો છે. દાખલો અપજાજો. એક પોપટ હતો, પોપટ પટ્ટી ભૂગલી હોય ને, પટ્ટી ભૂગલી એની ઉપર બેઠો, પગરાથી બેઠો, ઉધો થઈ ગયો. હા હા, એવું પકડાઈ ગયો, પકડાઈ ગયો, પકડાઈ ગયો. હવે આમાંથી ક્યાંથી છૂટાય? ઉધો થઈ ગયો. અને જો મૂકવી દો ને પડી જાવ તો મરી જાવ, અને જો ન મૂકવું તો તરફડીયા પાડીને મરી જાવ. હવે કઈ રસ્તો પડતો નથી. એમાં બીજો પોપટ આવ્યો કે આની ભ્રાંતિ છે. એને ભૂંગળીએ ને પોપટે નથી પકડ્યો, પણ પોપટે ભૂંગળીને પકડ્યો છે. દુકાને તને પકડ્યો નથી, એ દુકાને પકડ્યો છે. એટલે દેવલાલી આવી શકતો નથી. ઘરનો છોકરો હોય ને કહેવાય, ક્યાં તો કહેવાય ને ખોટું લાગી જાય. બીજા પોપટે કહ્યું કે તો ભૂંગળી મૂકી દે. તો પોપટ બોલે છે કે હું ભૂંગળી મૂકી દઉં છે તો હું મરી જાય, પડી જાય. કે નહીં, તું પડીશ નહીં ને મરીશ નહીં, તો ઉડી જાય, ભૂંગળી છોડી દે. ભૂંગળીને પકડીને બેઠો છો કે અમારી આ ક્રિયા છૂટી જશે તો કેટલો તારો મોક્ષ થશે? તો જ્ઞાન ક્રિયા પ્રગટ થશે. આ વિતરાગી ભાવ પ્રગટ ચતુર્વિધ ભક્ત. હાય હાય, આ પુણ્યથી ધર્મ માનીએ છીએ અને હવે આ પુણ્ય છોડી દેશું તો શું થશે? કે તારો મોક્ષ થઈ જશે. કે કેવી રીતે? કે એ વિતરાગી ક્રિયા પ્રગટ થશે. જ્ઞાન ક્રિયા જ્ઞાન મોક્ષ. રામ નામ જ્ઞાન ક્રિયા જ્ઞાન મોક્ષ છે. પણ કોને અભ્યાસની પૂરી છે? પ્રતિક્રમણ આલોચના પ્રત્યાખ્યાન સમાઈ જાય છે. હા, ખોટું થાય પણ સાચી વાત. શુભ ભાવ જે છે, હા હા, એ તો મંદનું કારણ છે. અજ્ઞાની જીવોએ માનેલી સામાયક ને પ્રતિક્રમણ, પ્રતિક્રમણ નથી. એક સમયની સામાયક મોક્ષ ને આપે, એક સમયની સામાયક સાચી પણ બેઘડી નહીં. આ બેઘડીમાં બેઠો છે અને શુભ ભાવ નહીં ઠેકડાની બેઘડી બેઠો હોય સામાયક માં. શુભ ભાવ છે ને ભાઈ બંગલું કારણ. સામાયિક છે ને સામાયિક મોક્ષ શોભ રહિત આત્માના પરિણામને પરમાત્મા સામાયિક કહે છે. આમાં છે જો આ પુરુષો પર પ્રકાશક તો આવી ગયું આમાંથી લઈ લઈએ. હા, ક્યાં છે ઘડો સંજયજી? રાજા દીભાવ નિવારીને જે જીવ ધ્યાવે આત્મને તેને નિશ્ચયથી નિયમ છે. 120 ટકા છે, 110. મુખ કાયોસર છે તે આ કાયોસર ની વ્યાખ્યા. દાવસર ધર્મ કે નહીં કહા, દાવસર થી ધર્મ થા. પણ જો કાવસર સર્વજ્ઞ ભગવાને કહ્યો એવો તારી કલ્પના નો નહીં. હા, વચનોચરણ ક્રિયા થતી વિતરાગ થી પરિણામ થી ધ્યાવે નિજાત્મા જે પરમ સમાધિ તેને જાણવી. આ સમાધિ નું લક્ષણ. સંયમ ને તપ થકી વળી ધર્મ શુક્લ ધ્યાન થી ધ્યાવે નિજાત્મા જે પરમ સમાધિ તેને જાણવી. 292 પાનું આ સામાયિક નું સ્વરૂપ. એક સમય ની સામાયિક સર્વજ્ઞ ભગવાને કહેલી અલ્પકાળમાં મુક્ત થઈ જાય. બે ઘડી સામાયિકમાં તો તાત્કાલિક મુક્ત, એક સમય સામાયિકમાં પરંપરા મુક્ત. થોડા બહુ લાગે જો ગાથા 125 નિયમ સાથે લખવો હોય તો લખી